પામશે. અનેક સિદ્ધાંતો આ રીતે કર્મવાદનો સિદ્ધાંત, અનેકાંતનો સિદ્ધાંત, અહિંસાવાદનો સિદ્ધાંત, ગુણ સ્થાનક, માર્ગના સ્થાનક, વર્ગના સ્થાનક વગેરે સિદ્ધાંતો છે. તેમ એક કારણનો પણ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત સાધકે સમજવો પડશે અને એમાંથી ગેરસમજ દૂર વાસ્તવિક સમજ કરવી પડશે. જગતમાં કાર્યો થાય છે અને આ જગતનો જે વિકાસ, શક્તિ, ઉત્થાન અને આવિર્ભાવ છે તે કાર્યમાં અસંખ્ય પ્રકારના કાર્યો જગતમાં થઈ રહ્યા છે. જ્યાં જ્યાં કાર્યો થાય છે તે કાર્ય થવા માટે તેના કારણો પણ જોઈએ. એટલે આ ત્યાં સિદ્ધાંત એ આવ્યો કે કોઈ પણ કાર્ય કારણ વગર થાય નહીં.
કાર્ય કરવું હોય તો કારણની જરૂર. જેણે કાર્ય કરવું હોય તેણે જાણવું પડે કે આ કાર્ય કરવામાં કયા કારણો અનુકૂળ છે. રસોઈ કરવી હોય તો સાધનો જુદા, વેપાર કરવો છે તો સાધનો જુદા, અહીં સિદ્ધત્વ પ્રગટ કરવું છે તો તેના સાધનો પણ જુદા. એવા કયા પ્રકારો છે કે જેનાથી સિદ્ધત્વ પ્રગટ આ ઘટ પડે અને કેવી રીતે ઘટે અને કાર્ય કારણનો સિદ્ધાંત રહે છે. દેવચંદ્રજી મહારાજે ગાથા આપી છે કે તે કારણ દેહનું રે, સામગ્રી સંયોગ મળતા કારજ નિપજે રે, કરતા તેણે પ્રયોગ. જે જે કાર્ય હોય તેનું જે જે કારણ હોય એવા કારણની સામગ્રી પ્રાપ્ત જો થાય તો ક્યાં કાર્ય નિપજે. નિપજે ક્યારે? કરતા પ્રયોગ કરે ત્યારે. ત્રણ શબ્દો સમજી લો, કરતા, કારણ અને કાર્ય.
જગતમાં જેટલા કાર્યો છે તે બધાનું કારણ ભિન્ન ભિન્ન છે. ઘડો કરવો હોય તો માટી જોઈએ, રોટલી કરવી હોય તો લોટ જોઈએ, કપડાં વણવા માટે પૂ જોઈએ અને વૃક્ષ માટે બીજ જોઈએ. આમ અસંખ્ય કાર્યો છે અને તેના કારણો પણ અસંખ્ય જુદા જુદા છે. તો જે જે કારણ જેનું હોય તેના માટે સામગ્રીનો સંયોગ થવો જોઈએ. સારકે મોટું કામ કરવું પડશે. જો તેને સિદ્ધત્વ પ્રાપ્ત કરવું હશે તો સિદ્ધત્વ પ્રાપ્ત કરાવનાર સામગ્રી એકત્રિત કરવી પડે, સાધનો મેળવવા પડે, એ સાધનોનું સેવન કરવું પડે. બહુ ઠંડી લાગે તો લાકડા સુધીને તેને પ્રગટાવીએ છીએ. લાકડા જોઈએ, અગ્નિ જોઈએ અને પ્રગટાવનાર પણ જોઈએ. એ પ્રગટાવ્યા રીત પછી ઠંડી દૂર થાય અને ગરમી પ્રાપ્ત થાય. લગભગ બધો ખ્યાલ હોય છે કે કયા કારણ માટે કયા સાધનો જોઈએ, પરંતુ એક ખ્યાલ નથી કે સિદ્ધત્વ પ્રગટાવવા કયા કારણો જરૂરી છે. આ પાયાની વાત છે. એ કોઈને ખ્યાલ નથી આવતો કે કઈ રીતે સિદ્ધત્વ પ્રાપ્ત થાય. ચંદ્રજી મહારાજે કહ્યું કે કાર્ય થયું નથી તેવું લાગતું હોય તો એમ સમજી લેજો કે તેને જરૂરી કારણો મળ્યા નથી. કારણો મળે એક વાત, કરતા પ્રયોગ કરે તે બીજી વાત, અને આ બંનેનો મેળ હોય તો અવશ્ય કાર્ય થાય તે ત્રીજી વાત. જે કાર્ય કરવું છે તેને અનુકૂળ સામગ્રી મળે અને કરતા પુરુષાર્થ કરે તો કાર્ય થાય. હવે કાર્ય થયું નથી એવું લાગતું હોય તો સ્પષ્ટપણે સમજી લેજો કે અનુકૂળ સામગ્રી મેળવી નથી, અને જો સામગ્રી મળી હોય તો કર્તાએ પ્રયોગ પુરુષાર્થ કર્યો નથી. પંચમકાળ અને કળિયુગની વાત છોડો, મોક્ષ તો ગમે ત્યારે મળી શકે, પરંતુ સામગ્રી જોઈએ અને સામગ્રી છે તો તેને જાણવી પણ જોઈએ ને, અને જાણી હોય તો મેળવવી પણ પડે, અને કર્તાએ પ્રયોગ પણ કરવો જોઈએ ને. આ તો કર્તા પ્રયોગ કરે નહીં, સામગ્રી મેળવે નહીં, કઈ સામગ્રી છે તે જાણે નહીં અને કહેશે કે કાર્ય થયું નહીં. આ તો વાસ્તવિકતા નથી પણ બકવાસ છે.
ફરી ગાથા તરફ જઈએ. જે જે કારણ જેહનું રે, સામગ્રી સંયોગ મળતા કારજ નીપજે રે, કરતા તણે પ્રયોગ. આવો સિદ્ધાંત જો સ્પષ્ટ હોય તો ઉપરની ગાથામાં કહ્યું સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. આ સિદ્ધાંતની વાત કરી પરંતુ આ એમને એમ ન થાય તેના માટે કરતાનો પ્રયોગ જોઈએ. કરતા એટલે કરનાર, મોક્ષની સાધના કરનાર તેનો પ્રયોગ જોઈએ, તેનો પુરુષાર્થ જોઈએ, અને તે પુરુષાર્થ કરે ત્યારે તેને બે અનુકૂળ કારણ જોઈએ, એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. આ શબ્દો સમજી લેજો, ચાર શબ્દો છે. પહેલું ઉપાદાન, બીજું ઉપાદાન કારણ, ત્રીજું નિમિત્ત અને ચોથું નિમિત્ત કારણ. ઉપાદાન એટલે મૂળભૂત દ્રવ્ય, ઉપાદાન એટલે ઉપાદાન કારણ એટલે ઉપાદાનમાં રહેલી જુદી જુદી શક્તિઓ, નિમિત્ત એટલે આ શક્તિઓ જેની હાજરીમાં પ્રગટ થાય તેવું કારણ, અને નિમિત્ત કારણ એટલે એ કારણ પ્રગટ કરે તેવી ક્ષમતા જેનામાં હોય તે કારણની ઘટના. આ ચારે ભેગા થાય ત્યારે એક કાર્ય થાય. અને એક સિદ્ધાંત એ પણ છે કે ઉપાદાન કારણ જે કાર્ય પહેલાં પણ હાજર હોય, કાર્ય થતી વખતે પણ હાજર હોય, અને કાર્ય થયા પછી પણ હાજર હોય, ત્રણેય કાળ હાજર હોય. એક દ્રષ્ટાંતથી સમજીએ, ઘડો બનાવવો હોય તો માટી ઘડો બનાવતા પહેલાં પણ હાજર, બનાવતી વખતે પણ હાજર, અને ઘડો બની ગયા પછી પણ ઘડામાં માટી હાજર. ઘડામાં માટી મોજૂદ છે. ઘડો લેવા જાઓ ત્યારે તમે કહો કે માટી તું રાખી લે અને મને ઘડો આપ, તો શું આપશે? તો ઉપાદાન કારણ માટી પહેલાં હોય, પ્રયોગ કરતી વખતે પણ હોય, અને પછી પણ હોય, ત્રણેય કાળ હાજર રહે આવું જે કારણ તે ઉપાદાન કારણ, માટી ઉપાદાન કારણ છે.
બીજું ઉદાહરણ, વૃક્ષ બીજમાંથી થાય છે તો બીજને ઉપાદાન કારણ કહેવાય. વૃક્ષ પહેલાં બીજ હતું, જ્યારે વૃક્ષ ખીલી રહ્યું છે ત્યારે પણ બીજ છે, અને વૃક્ષ સંપૂર્ણપણે ખીલી ઉઠશે ત્યારે પણ તેમાં બીજ તો છે, સતત બીજની હાજરી છે. ઘી બનશે દૂધમાંથી, ઘી પહેલાં પણ દૂધ હતું, ઘી થાય તે પહેલાં પણ દહીં રૂપે દૂધ હતું, અને ઘી થયા પછી પણ દૂધ હશે પરંતુ ઘી રૂપે. ઉપાદાન કારણ તેને કહેવાય જે કાર્ય પહેલાં, કાર્ય થતી વખતે અને કાર્ય થયા પછી પણ, એટલે ત્રણેય કાળ હાજર હોય એવું જે કારણ તે ઉપાદાન કારણ. અહીં એમ કહ્યું કે ઉપાદાન તો આત્મા છે અને તે સંપૂર્ણ દ્રવ્ય, સંપૂર્ણ એકમ છે, તેમાં કશું ખૂટતું નથી. આત્મદ્રવ્ય એક સંપૂર્ણ એકમ છે. જેમ કે ઉદ્યોગ કરવો હોય તો જમીન ખરીદવાથી માંડી સાધન સામગ્રી ફિટિંગ કરી ઉત્પાદન થાય ત્યાં સુધીની બધી તૈયારી હોવી જોઈએ. આત્મા સંપૂર્ણ એકમ છે અને તેમાં સિદ્ધત્વ ભરેલું છે. આ સંપૂર્ણ એકમ એવો જે આત્મા તે ઉપાદાન, અને ઉપાદાનમાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર છે તે કારણ. માટે સૂત્ર એવું આવ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગ છે, પરંતુ આ લાવવું ક્યાંથી? ક્યાં સમ્યક દર્શન મળશે, ક્યાં સમ્યક જ્ઞાન અને ક્યાં સમ્યક ચારિત્ર મળશે? તો જ્ઞાની કહે છે કે આત્મા સંપૂર્ણ છે, આત્માનો સ્વભાવ છે જ્ઞાન દર્શન ચારિત્ર, એ તને આત્મામાંથી જ મળશે. આ ઉપાદાન કારણ છે. મોક્ષ મેળવવા માટે તમારે બહાર જવું પડે તેમ નથી. કંઈ ખ્યાલમાં આવે છે? શું ખરી પરિસ્થિતિ છે તે? તેને મોક્ષ મેળવવો તેને બહાર જવું પડતું નથી, બધી સામગ્રી અંદર છે.
બસ ગાથા 107. શેની વાત ચાલે છે? જેટલા પારિભાષિક શબ્દો છે એની બરોબર સમજ મળે જો આ ગાથાનું આપણે બરોબર સમજી લઈએ તો. ઉપાદાન એટલે શું? એમાં જવાબ આપ્યો છે. જે પદાર્થમાંથી, જે કારણ પદાર્થમાંથી કાર્ય ઉત્પન્ન થાય એ ઉપાદાન કહેવાય. ઘરેણાનું ઉપાદાન શું? સોનું. એવી રીતે આ વાસણોનું ઉત્પાદન માટીના હોય તો માટી, અને સ્ટીલના હોય તો સ્ટીલ. ઉપાદાન એટલે શું? કે જે પરિણામ જોઈએ છે એ પરિણામ જેમાંથી નિપજવાની ક્ષમતા છે એ ઉપાદાન છે. સિદ્ધત્વ જોઈએ છે તો સિદ્ધત્વ પથ્થરમાં થાય, ટેબલમાં થાય, શરીરમાં થાય, તો સિદ્ધત્વ શેમાંથી થાય? સિદ્ધત્વનું ઉપાદાન આત્મા છે. આ જ્યાં સુધી આવી વસ્તુ આપણે જરા સમજથી જ કહેવી પડે, આમાં કઈ શબ્દો યાદ રાખવાથી કઈ નહીં થયો, ગરબડ ને ગોટા જ. અને પાછું બે મહિના પછી પૂછો ત્યારે કઈ નહીં, જીરો. વાત બેસતી નથી, બેસાડી જ નથી, જવાબ દઈ દીધો તરત જ. વાત નથી બેસાડી, જવાબ દઈ દીધો, વાત બેસવી જોઈએ. તો એ વાત સમજી જાય, સમજ પીછે સબ સરળ. શબ્દોમાં અટવાઈ જઈએ તો વાત બેસે નહીં, અર્થમાં જવું જોઈએ, પરમાર્થમાં જવું પડે, એનો ઉદ્દેશ આશય હેતુ જાણવો પડે. અહીંયા શરૂઆતમાં જ બહુ સરસ વાત કરી છે મુનિશ્રીએ કે અનેક સિદ્ધાંતો આ ધરતી ઉપર છે. કયા કયા સિદ્ધાંત કીધા? કર્મવાદનો સિદ્ધાંત, એ પણ એક જબરજસ્ત સિદ્ધાંત છે કર્મવાદનો. હવે આપણે આ બધા સિદ્ધાંતો પરમાર્થ માર્ગની અંદર આવતા જ હોય, પણ દરેક સિદ્ધાંતને પોતાની એક પદ્ધતિ છે, એક એનું વિજ્ઞાન છે, એક એની સમજ છે. હવે આપણને કાંઈ આ બધા સિદ્ધાંતોમાં કયો સિદ્ધાંત કેવી રીતે છે, કેના આધારે છે, એનું મૂળ તત્વ શું છે, એનો વિચાર હોય નહીં તો શું થાય? ગરબડ બધે થયા કરશે. એક કર્મવાદનો, બીજો અનેકાંતનો, ત્રીજો અહિંસાનો, ચોથો ગુણસ્થાનક, પછી માર્ગણા, વર્ગણા વગેરે અનેક છે. પણ એમાં એક સિદ્ધાંત છે કાર્યકારણ. કાર્યકારણનો સિદ્ધાંત છે જેમ અનેક વગેરેમાં આવ્યું, એમ ઋણાનુબંધનો સિદ્ધાંત છે. પરમાર્થ માર્ગમાં આ બધા સિદ્ધાંતો છે, બધા બધે લાગુ ન પડે. મુકુંદભાઈ, ગરબડ જ થશે પછી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું. ક્યાંક કોઈ કર્મના સિદ્ધાંતથી પરિસ્થિતિનું સર્જન થયું હોય અને એને સમજવું હોય તો કર્મવાદના સિદ્ધાંતથી સમજી શકાય કે આટલી બધી ઉત્કૃષ્ટ એની આરાધના થયા પછી એ પૈડો કેમ. તો ભાઈ કંઈક પૂર્વકર્મ એનું જોરદાર આવ્યું અને એને કારણે થઈને એ કર્મનું બાહુલ્ય થયું અને આત્માની જે સાધના હતી એનું બળ છે એ ઓછું પડ્યું. આપણે આટલું થયું હોય તો આમ થાય? આવું ઘણી 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 બાબતમાં આપણે કરા જ કરીએ. કર્મવાદનો સિદ્ધાંત છે, અનેકાંતનો સિદ્ધાંત કે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે, કોઈ એકાંત દ્રષ્ટિથી ક્યારેય વિચાર કરવો નહીં. અને જો એકાંત દ્રષ્ટિ આપણા મગજમાં આવી જાય તો આમ થાય જ કેમ ને, આનું આમ કેમ ને, પછી આપણે અટ પકડીને બેસે. આપણને ખબર નથી કે આપણે એક સિદ્ધાંતનું પૂંછડું પકડીને બેઠા છે કે આપણી વાતમાં એકાંતવાદ છે. એમાંથી પહેલાં તું બહાર નીકળ કે આ સિદ્ધાંત છે એ અનેકાંતનો છે. વસ્તુના અનેક ગુણધર્મો છે, વસ્તુના અનેક પાસા છે. ક્યારેક કોઈના જીવનમાં કોઈ પાસું અને કોઈના જીવનમાં કોઈ પાસું, કોઈ એકાંત નહીં પકડ. ક્યારેક કોઈને કંઈ થયું, કોઈ અપવાદ માર્ગથી આગળ થયા, કોઈ ઉત્સર્ગ માર્ગથી આગળ થયા, તો ઉત્સર્ગ માર્ગને પકડીને ચાલે તો આમ કેમ થાય, અને અપવાદ માર્ગથી ચાલીને ચાલે તો બસ મૃદેવ માતાને કેવળ જ્ઞાન થયું તો અમને કેમ ન થાય. આવું ગાંડ પણ આવી જાય છે. આ આગ્રહ છે, મતાગ્રહ છે, કદાગ્રહ છે, ઓછી સમજણ છે. ખૂબ ભણ્યો છે, ખૂબ એટલો બધો અભ્યાસ કર્યો છે, પણ સમજણ પાંગડી છે, એકાંત પૈકડો છે. ક્યાંક અહિંસાવાદનો સિદ્ધાંત, કે આખું જીવનની મુક્તિનો આધાર અહિંસા છે. હિંસા થતી હોય તો ક્યાંય કોઈ જીવનું કલ્યાણ થાય એવું મહાવીરના શાસનમાં છે નહીં. કોઈને મારીને કોઈને મોક્ષ મળે એવી વાત સંભવિત નથી. એવી રીતે મારગણા એક અનેક પ્રકારની આવી પરિસ્થિતિ હોય, આવી રીતની સાધના કરે તો એ સિદ્ધત્વને પામી શકે. વર્ગણા છે, કર્મ પુદ્ગલ અનંતા અનંત છે, પણ એની અંદર એના વર્ગ છે, એની જાતિ છે, અને એ જાતિ પ્રમાણે જ એના ગુણધર્મ હોય છે. પુદ્ગલમાં ગુણધર્મ છે ને બધામાં બધા છે એ વાત સાચી, પણ વર્ગણામાં એ વિશેષ હોય છે એ જ થાય. આહાર વર્ગણાના પુદ્ગલો હોય એનાથી જ આહાર લેવાય, અને કર્મણ વર્ગણાના પુદ્ગલોથી જ કર્મ બંધાય. આહાર વર્ગણાના પુદ્ગલથી કર્મ ન બંધાય, અને કર્મણ વર્ગણાના પુદ્ગલો આહારમાં કામ આવે નહીં. તો આપણે કેટલા છે આપણી પાસે, કેટલા છે? અનંત છે. તો શું કામ ખાસ ભૂખ શું કામ લાગે? અરે ભાઈ ન ચાલે. આવા આવા પરમાર્થ માર્ગની અંદર રહસ્ય રૂપે, એટલે એને અગમ નિગમની વાત કીધી છે. આ પરમાર્થ માર્ગ છે એ અગમ નિગમની વાત છે, એટલે આ જ્ઞાનીઓનું આ મહત્વ આટલું છે સત્પુરુષોનું, કે કેવી વિશાળ દ્રષ્ટિ, કેવી દિવ્ય દ્રષ્ટિ એ લોકોએ ક્યારેક ખીલવી છે ત્યારે એને આ બધી વસ્તુ આપણને પરસ્પર વિસંગત લાગે એવી દ્રષ્ટિઓની અંદર પણ એ લોકોએ માર્ગની શોધ કરી છે અને સાધનાની પદ્ધતિ બતાવી છે. પણ આપણે જો વર્ગણાઈ ન સમજીએ તો ગમે ત્યાં ગમે તે લાગે પુદ્ગલ છે શું કામ ન થાય, ન થાય. એટલે આપણે કે પથ્થર ખાઈએ તો એ પુદ્ગલ છે અને ઘઉં ખાઈએ તો એ પુદ્ગલ છે, બે એક જ છે. તર્ક બરોબર છે, દલીલ બરોબર છે, કર્યા કર અને ખાધા કર. હા, વર્ગણા જુદી છે. વર્ગના પ્રમાણે એનામાં ગુણધર્મ નિર્માણ થતા હોય છે. તો આવા કાર્યકારણવાદનો સિદ્ધાંત આ જે અત્યારે ચાલે છે એ કાર્યકારણ, એ કાર્યકારણનો સિદ્ધાંત શું કહે છે? પ્રત્યેક કાર્યની નિષ્પત્તિ થવામાં કારણની આવશ્યકતા છે, અને કારણે છે અને કાર્ય કરવું છે, પણ એનો કર્તાએ પ્રયોગ કરવો જોઈએ. એમાં જો ત્રણ વસ્તુ આવી ગઈ, સીધું એક મૂકી દે કે માટી પડી છે ઉપાદાન, એમાંથી ઘડો થઈ શકે છે કાર્ય, પણ કુંભાર નથી. કુંભાર નથી તો જમીનમાં માટી કરોડો વર્ષ પડી રહી છે તો ઘડા રૂપે બહાર આવે ખરી ક્યારે? આ એકાંતવાદીઓ આવી વાત કર્યા કરે, ઉપાદાનથી બધું થાય, પણ કર્તાના પ્રયોગ વિના ઉપાદાનથી પણ ન થાય. એટલે કહ્યું કે આત્મા સિદ્ધ સમાન છે, પણ એનો સત્ય પુરુષાર્થ ન કરે તો. જો ઈચ્છો કરો, જો કંઈ ને કંઈ તમે આ પ્રકારના નિમિત્તનો સહારો ન લ્યો, કર્તરીનો પ્રયોગ ન કરવામાં આવે તો સામગ્રી વિદ્યમાન છે, સામગ્રીમાં ઉપાદાનની યોગ્યતા છે, પણ કર્તાનો પ્રયોગ નથી. બીજમાં વૃક્ષની તાકાત પડેલી છે, પણ બીજને વાવનાર કોઈ નથી, માવજત કરનાર કોઈ નથી, એને યોગ્ય ભૂમિ, વાતાવરણ, ઉછેર એ કરનાર કોઈ નથી, તો શું થશે? બીજમાંથી વૃક્ષ ન થાય. જૈન દર્શન આ અનેકાંત અને શ્યાદવાદ ઉપર ચાલે છે, અને જગતના જીવો એ બુદ્ધિવાદ ઉપર ચાલવાને કારણે બુદ્ધિવાદ અને એની સાથે અહમ જોડાયેલો છે. એકલી બુદ્ધિવાદ હોય તો કોક દી ઠેકાણે આવે કે ભાઈ મારી બુદ્ધિમાં આ કઈ પકડાતું નથી. આ તો ન પકડાતું હોય તો કહેશે કે ના હું જે કહું છું એ સાચું. ઓલા જીવરામ ભટ્ટની એક વાર્તા આવતી બાળપણની ચોપડીમાં આવતી, હવે અત્યારે તો બધું એવું કઈ યાદ નથી, પણ એ જીવરામ ભટ્ટ કહેશે મારો કક્કો જ સાચો. એટલે એના સાસરે જઈને કેટલાય બખેડા કરે છે બધાવા કઈક પ્રકારના જુદા જુદા, ના અમે આમ કહીશ, ના અમે આમ કહીશ. આ અહમ એટલો બધો અહમ છે જીવની અંદર, કેમ કે દેહ પર્યાય વિશે એકવાર એને જો પોતાની અહમ ભાવ આવી ગયો, દેહાધ્યાસ થઈ ગયો, તો અહમ કોઈ દી જાય નહીં. અહમનો આધાર કોઈ હોય, અહમનો આશ્રય કોઈ હોય તો દેહની પર્યાય. એ જ્યાં જ્યાં ગયો, જે જે પ્રકારે દેહ ધારણ કર્યા, ત્યાં ત્યાં એને એવો અહમ લાગુ પડી ગયો છે. સર્પની યોનિમાં ગયો તો સર્પ તરીકેનો અહમ, વાંદરાની યોનિમાં ગયો તો વાંદરા તરીકેનો, અજગરમાં ગયો તો અજગર તરીકે. પાલતુ પક્ષી પ્રાણીઓ હશે કે ઘાતકી પ્રાણીઓ હશે, દેહના આધાર ઉપર એનો અહમ હંમેશા ટકે છે. અને એ અહમ વધારેમાં વધારે ટકે એ જ્યારે આવો બુદ્ધિયુક્ત પ્રાણી થાય ત્યારે. કોઈ વાત મગજમાં બેસે નહીં એને. અને આજે પણ તત્વજ્ઞાનની વાત આપણને સમજાતી નથી, એમાં ઘણી વાર બધું સરળ રીતે આવી ગયું પણ આપણને પકડાયું કઈ નું કઈ હોય, એનું કારણ એક જ, બુદ્ધિ ને અહમ. વાંચતી વખતે, સાંભળતી વખતે દ્રષ્ટિ ખુલ્લી ન રાખી, દ્રષ્ટિને પડડ ચડાવી દીધા છે અહમના અને મતવાદના. એટલે સાંભળી જાય, વાંચીએ જાય, ક્લિક કઈ ન થાય, સાંભળે બધું. અહીંયા દેવચંદ્રજી મહારાજે જે ગાથા આપી છે કે જે જે કારણ જેહનું સામગ્રી સંયોગ મળતા કારજ નીપજે રે કરતા તણે પ્રયોગ. શરત તો એ છે એ સામગ્રી બધી મળે, જે કારણ જેનું છે એનાથી થાય, પણ ક્યારે થાય? કરતાનો પ્રયોગ થાય ત્યારે. એ વાત કરી છે, એમાં મુનિશ્રીએ આપણને સમજ આપી છે ઉપાદાન અને ઉપાદાન કારણ, નિમિત્ત અને નિમિત્ત કારણ. ઉપાદાન એટલે ઉપાદાન. તો અહીંયા એટલી સરસ સમજ આપી છે કે ક્યારે સુમેળ થાય, પુરુષાર્થ સાચો ક્યારે, નહીં તો સત્ય પુરુષાર્થ સમજાશે નહીં. ઉપાદાન કારણને જાગૃત કરે એ સત્ય પુરુષાર્થ. ઉપાદાન કારણ જાગૃત ન થતું હોય અને ગમે તેવો પુરુષાર્થ ઊંધો પડીને કરે, હઠ યોગીઓ એટલો કરે. અને આ યમ નિયમની અંદર કહ્યું પેલી ત્રણ ગાથામાં કે પુરુષાર્થ કરવામાં કંઈ બાકી રાખી નથી, ઓછો કર્યો છે, છતાં તદપી હજુ નાથ ન પડ્યો, પરંતુ કંઈક બાકી રહ્યું. ઉપાદાન કારણ પકડાયું નહીં અને એ કારણ જાગૃત ન થયું. ઉપાદાન કારણ છે જ્ઞાન દર્શન અને ચારિત્ર. આત્મા એ સિદ્ધ સમાન છે, પણ એના આ ગુણો જાગૃત થાય તો. આત્મા એ સિદ્ધ સમાન છે, પણ એ ઉપાદાન બરોબર કે આત્મા ઉપાદાન છે? જવાબ મળ્યો. ઉપાદાન શું? તો કે આત્મા. પણ ઉપાદાન કારણ શું? જ્ઞાન દર્શન. એની અમુક અવસ્થા, એનો એક ગુણ વિશેષ, નહીં તો ન થાય. ઉપાદાન કારણ જાગૃત થવું જોઈએ. ચોખાના લોટમાંથી ઢોકળા બનાવો છો. ઉપાદાન કારણ છે, પણ હાથો ન આવ્યો હોય તો ઢોકળા ન થાય. કારણ કે ઢોકળા થવા માટે ઉપાદાન કારણ છે. દરેક વસ્તુની અંદર લોટ જાડો હોય તો કેટલી આઈટમો ન થાય. કરકરો દરાવીને આવ્યા હો, કાંઈ ખબર પડે નહીં. ડબલ ગ્રેજ્યુએટ બહુ હોય અને એને કાંઈ કહેવામાં આવે, રોટલો ક્યારે કૂણો થાય, મસળી ને થાય. કયો લોટ મસળાય, મસળવું એટલે શું, ભલા જાણે. આ ઉપાદાન કારણ છે. ઉપાદાન છે, ઉપાદાન કારણ નથી. એટલે જે વસ્તુ બનાવવી છે એના માટે કારણ વિશેષ જોઈએ કે ભાઈ આને તમારે. ઘણી વાર કે લોટ બાંધીને થોડીક વાર રાખી મૂકવો છે તો જરા સરખો થાય. હવે આ સાસુ કહે એના અનુભવથી કહે, અને ઓલી સમજે કે ટાઈમ વેસ્ટ કરવાનું કહે છે. આવી અનેક વસ્તુઓ છે, અનેક વસ્તુ. એનું કારણ જોઈએ. એક ઉપાદાન કારણ જ્યારે કે જે વસ્તુ કરવી છે એને માટે આ ઉપાદાન કારણ ઉપાદાન છે, પણ ઉપાદાન કારણની હજી આપણી પાસે યોગ્યતા નથી. પ્રત્યેકમાં એક આવી વચ્ચેની સ્થિતિ હોય છે, એમાં એની એક યોગ્યતા પ્રગટ કરવાની હોય છે એને માલમાં. એટલે કુંભારને માટીમાંથી ઘડો કરવો હોય તો સીધું માટી લઈને ઘડો ન થાય. એ માટીને ખૂંદવી પડે, ગુંદવી પડે. અને એ ક્યારે ગુંદાય છે બરોબર એ તો કુંભારને ખબર પડે. આપણે તો ના ખંદર પાણીને લોટો ને કરીને પછી થાય તો ન થાય. કોઈ માટી ઉપરથી કાંઈ રમકડું બનાવવું હશે ને તો એ તૂટી જશે, તડ પડી જશે. ગુંદે છે ત્યારે એ માટીનો એક એક કણ એક રૂપ થાય છે, અંદરથી ચિકાસ નીકળે છે અને એને કારણે બંધાય છે. એક પરમાણુ બીજા સાથે બંધાય છે, ઓલામાં માટી છૂટી પડી જાય છે, બંધાતું નથી. એમ રોટલામાં બંધાય છે. જ્યારે રોટલાને આપણે મસળવામાં આવે છે ત્યારે લોટનું એક એક પરમાણુ, અને એના માટે થઈને પછી ટીપતા હોય તો કંઈ પણ નીચે ન પડે લબ્દો, અને મહિષ્ણા વિના કરો જોઈ પાણી નાખીને આઠ કટકાથી નીચે પડે. આટલો મોટો રોટલો થાય તો આમ હથેળીમાં રાખીને ફટ દઈને તાવડીમાં નાખે. એક એક વસ્તુ નથી, એમાં આત્મા સિદ્ધ થાય પણ એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પ્રગટ કરવા પડે. એનું ઉપાદાન કારણ આ છે. ઉમા સ્વાતિએ કહ્યું મોક્ષનું કારણ, તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આત્મા છે એટલે મોક્ષ ન થાય. એક એક વસ્તુને ઉપાદાન, ઉપાદાનનું કારણ નિમિત્ત, નિમિત્તનું કારણ, અને પછી બંને હોય તોય કર્તાનો પ્રયોગ. એ પ્રયોગ હવે એને ઉપાદાન વિના પછી આ બધું હોય તો પણ સિદ્ધાંત શું આવ્યો કે ઉપાદાન વિના વસ્તુ કોઈ સર્જન ન થાય. કોઈ પણ વસ્તુ કાર્ય કરવું હોય તો એનું ઉપાદાન તો જોઈએ. તો સિદ્ધનું ઉપાદાન શું? આત્મા. આ જવાબ કે જો સિદ્ધત્વ જોઈતું હોય તો કદી શરીરની ગમે તેટલી સાધના કરશો, શરીરની ગમે તેટલી સાધના કરશો સિદ્ધત્વ નહીં થાય. સમજાય છે? મોક્ષ જોઈતો હોય તો મોક્ષનું ઉપાદાન કોણ? આત્મા. એ નહીં થાય, આત્મા વિના નહીં થાય. એટલે વસ્તુને સમજવાનો, સમજાશે જેટલું એટલી મજા આવશે. આપણે, હું પણ એક આત્મા છું, પણ મારે શું કરવાનું છે? મારામાં રહેલું ઉપાદાન કારણ એ કેળવવાનું છે. એવું કેળવવાનું પરિપક્વ થાય એટલે, જેવો પ્રયોગ થાય એટલે જોઈએ એવું પરિણામ મળે. એમાં નિમિત્ત જોશે, પ્રયોગ કરતી વખતે નિમિત્ત જોઈશ. આ અરસપરસ મેળ છે એકબીજાનો, એ મેળ અહીંયા કેટલી સરસ મજાની વાત કરે છે મુનિશ્રી. આ બધું સમજાવે છે, એટલું બધું સ્પષ્ટ સમજાવે છે, સરળતાથી સમજાવે છે. નહીં તો આપણા મગજની અંદર ઉપાદાન સિવાય કંઈ, કોઈ દી કારણ ને ઉપાદાન બે જુદા એવું પૂછીએ તો અભ્યાસને પૂછો કોકને કે ઉપાદાન અને ઉપાદાન કારણમાં તફાવત કહેતો હે? શું થાય, વિચાર જ ના આવે કઈ. એટલે એટલી સરસ મજાની વાત કરી છે અહીંયા કે દરેકની અંદર એનું કંઈ ને કંઈ નિમિત્ત જોઈએ. પાછું એટલે અહીંયા આ બધા આજે ઉપાદાનનું નામ લઈ એ જે તજે, હવે નિમિત્ત તો જોઈએ. હવે એકાંત વાળો શું કહે કે વસ્તુમાં ઉપાદાન જોઈએ, બરોબર છે. એટલે ઉદાહરણ વારંવાર ઘડો ને માટી, ઘડો ને માટી, અને બાકીનું બધું એટલું ઉડાડે. પણ ભાઈ કૃપાળુ દેવે એટલા માટે ઉપદેશ છાયામાં એક વાક્ય મૂક્યું કે 1 કરોડ વર્ષ સુધી માટી એમને પડી રહે તો ઘડો થાય ખરો? ઉપાદાન છે માટી, માટી ઉપાદાન છે એમાં કોઈ શંકા નથી. ઘડાનું ઉપાદાન માટી, ચાલો હવે ઉપાદાન હાજર છે, ઘડો થાય ખરો? એમ જીવ અનંત કાળથી કેમ રખડે છે જો ઉપાદાન એ જીવ જ છે? તો ઉપાદાન કારણ તૈયાર થયું નથી અને નિમિત્ત કારણ મળ્યું નથી, અને એ પછી પણ એને પ્રયોગ કર્યો. એ દેવચંદ્રજી મહારાજે સરસ મજાની વાત મૂકી દીધી કે બધી જ સામગ્રી હાજર છે, ઉપાદાન પણ તૈયાર છે, પણ પ્રયોગ નથી કરતો. ઉપાદાનમાં પણ પ્રયોગ કરવો પડે, નિમિત્તમાં પણ પ્રયોગ કરવો પડે, પ્રોસેસ કરવી પડે. હા, નિમિત્ત કારણ એમાં પણ પ્રયોગ કરવો પડે. દૂધમાં માખણ છે, ઘી છે, પ્રયોગ કરવો પડે. તમે કે દૂધમાં છે 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 છે, ઉપાદાન છે, ઉપાદાન છે, દૂધ ઉપાદાન છે, પ્રયોગ શું કરવો પડે કે ભાઈ એને ગરમ કરીને મેળવવું પડે. મેળવવામાં એ મેળવણની જાતિનું કોઈ દ્રવ્ય એની અંદર મિક્સ કરવું પડે. માત્ર તો કે દૂધમાં છે પછી બીજાની શું જરૂર છે? ના, નિમિત્તનો એ મેળ કરવો પડશે. દૂધમાંથી તારે ઘી જોઈએ છે તો નિમિત્તનો મેળ કરવો પડશે. પણ ઉપાદાન છે, પૂરેપૂરું છે, દૂધ જ ઉત્પાદન ઉપાદાન છે, તો દૂધથી ઘી નહીં મળે, એનું દહીં કરે, અને દહીં કર્યા પછી વલોવવું પડે. વલોવીને એ જે વલોણું થયું હવે એને ચડાવો ચૂલે, એટલે ઘી મળશે, તોય નહીં મળે. માખણ તારવવું પડશે, અને માખણને જ્યારે તારવામાં આવે ત્યારે એની અંદરથી ઘી થશે, એની ખટાશ બળી જાય, એનું કીટું બળી જાય, એનું પાણી બળી જાય, ત્યારે એ ઘીનું સ્વરૂપ છે. પણ એનું ઉપાદાન શું? કે જેના વિના ઘી થાય જ નહીં, તો કે ઉપાદાન. પણ ઘી એ ઉપાદાન જ, માત્ર ઉપાદાનનું કારણ છે કે ઉપાદાન અને નિમિત્તનો સંયોગ છે? તો કે ઉપાદાન અને નિમિત્તનો સંયોગ છે, અને કર્તરીનો પ્રયોગ છે. જો કર્તરી પ્રયોગ ન હોત તો પણ ઘી સંભવિત ન થત. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, એટલી બધી મતવાદના આધાર ઉપર ગત સંપ્રદાય આમનાય એવા પડી ગયા છે અને નિમિત્ત નિમિત્ત કરીને કરે, નિમિત્ત કઈ કરતું નથી, નિમિત્ત વિના થતું નથી. હવે આવા આવા વાક્યો કે જેથી કરીને સામાન્ય મુમુક્ષુ મૂંઝાઈ જાય, નિમિત્ત કઈ કરતું નથી, પછી બોલે શું? નિમિત્ત વિના થતું નથી, તો શું બોલો છો તમે? આનો મેળ કરતા તો શીખો, જરૂરી છે કે નહીં? હા કે ના તો કયો કઈ કોક ને? તમે મૂંઝવો છો, ગૂંચવાળા કરો છો, એટલે ઓલા એ કીધું બહુ સાચી વાત છે. તમે જો સમાધાન આપી શકો તો બરોબર છે, નહીં તો પ્રશ્નોને ગૂંચવી નાખવાનો, એટલે સદાય તમારો ગુલામ રહે, હંમેશા તમને પૂછવા આવ્યા કરે. ગૂંચવવાનો ધંધો ઘણા લોકોની આ બધી બહુ આવડત હોય છે, અને ઉપદેશ દેવા જાય ત્યારે એક જ કામ કરે, બે ત્રણ દિવસ માટે ગયા હોય, પણ પ્રશ્નો એવો ગૂંચવીને નીકળી જાય કે ઓલા પર ચક્કર ચક્કર ફેર્યા કરે. એના ગયા પછી એને કઈ માર્ગ ન મળે, એની સાધના સરળ ન થાય. એ જ્યારે એને ભૂલે ત્યારે થાય. મગજમાં જ્યાં સુધી એ હોય ત્યાં સુધી, અને જીવને ટેવ એવી પડે છે, એક ભૂલે ત્યાં બીજું પકડે છે, હજી માંડ ઓલું ભૂલાણું છે ત્યાં બીજું પકડે, બીજું પકડે, ત્રીજું પકડે, ગૂંચવાતા જાય. અરે ઉપાદાન કારણ ને પુષ્ટ થાય એ જ પકડો, બાકીનું બધું પકડવાનો કઈ અર્થ નથી. સરસ વાત મૂકી છે અહીંયા, જેને મોક્ષ મેળવવો છે તેને બહાર જવું પડતું નથી, બધી સામગ્રી અંદર છે, પણ એને કારણ પ્રગટ કરવું પડે છે ઉપાદાનમાં, અને જે મળી છે સામગ્રી એમાં નિમિત્ત કારણ પણ પ્રગટ કરવું પડે, અને નિમિત્ત કારણ પ્રગટ કરવું પડે એટલે આપણે કહીએ કે દૂધ મેળવવું છે, ઘરમાં દૂધ પડ્યું છે, બીજું નાખી દઈએ, આપણા ઘરમાં ન હોય તો પડોશી પાસે જઈને કહેવું પડે કે થોડુંક ચમચી એક મેળવણ આપજો, નિમિત્ત કારણ ઊભું કરો, નહીં તો ઉપાદાનની અંદર એક કાર્ય થવાની ક્ષમતા નહીં થાય. કેટલી સરસ મજાની વાત મૂકી છે. આગળ
અહં એકો ખલુ શુદ્ધો, હું એક છું, શુદ્ધ છું, જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છું, આ મૂડી ઉપર મોક્ષની પ્રાપ્તિ કરવી છે. જુઓ, સિદ્ધત્વ એ તમારી સત્તા, આત્મા એ તમે, અને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ આત્માનો સ્વભાવ. આ બધું ઘરમાં જ છે, ક્યાં બહાર જવું પડે તેમ છે. તો ફાંફા શાના મારો છો કે મોક્ષ ક્યાં મળશે? મોક્ષ મેળવવા ક્યાં જવાનું છે? તારી મિલકત તારી પાસે જ છે, જે સમજે તે થાય, પણ સમજે તો ને, એ સમજતો નથી માટે થતું નથી. તમે સમજ્યા હોત તો તમે અત્યારે અહીં ન હોત, તમે સમજ્યા હોત તો સિદ્ધ શિલા ઉપર હોત. ઉપાદાન કારણ, જ્ઞાન દર્શન અને ચારિત્ર, અને ઉપાદાન એ હું આત્મા. ઉપાદાનથી ઉપાદાન કારણ જુદું નથી, પરંતુ આવું ઉપાદાન કારણ હોય ત્યારે તેને પ્રાપ્ત કરવા, તેનો આવિર્ભાવ કરવા સાધનો જોઈએ. એ સાધનો કહેવાય છે નિમિત્ત કારણ, અને તેની અને જેની હાજરીમાં કાર્ય થાય તેને કહેવાય નિમિત્ત. કારણ શબ્દ એટલા માટે કે હાજરી તો હતી પણ કાર્ય ન થયું, તો નિમિત્ત કારણ ન કહેવાય. સાહેબ, સમોસરણમાં આપણે હાજર હતા, ખરેખર હતા, તીર્થંકર દેવો સામે બેઠા હતા, આપણને દેશના આપતા હતા, આપણે સાંભળતા પણ હતા, પણ ચકડ વકડ હતા. આમ જોયું તો ઇન્દ્રાણીઓ આવી, આ દેવો આવ્યા, આ આવ્યા, તે આવ્યા, આપણે ત્યાં ડફોડિયા મારતા હતા, આપણે પરનું નિરીક્ષણ કરતા હતા. ત્યાંથી પાછા ફરતા ફરતા મુંબઈમાં નિમિત્ત તો હતું, પણ નિમિત્ત કામ ન કરી શક્યું. વાંક નિમિત્તનો નથી, વાંક આપણો છે. નિમિત્તને કામ કરો,
નિમિત્તને કામ તો કરવા દો, એની હાજરી વિના કામ ન થાય તે નિમિત્ત કારણ. ભલોણું કરવું છે તો પહેલાના વખતમાં ગોળી હતી, દોરી હતી, દોરી બાંધી ફેરવતા હતા, હવે સ્વિચ ઓન કરો એટલે માખણ તૈયાર. કંઈ વાંધો નહીં, ભલોણું તો ખરું ને, પ્રકાર બદલાયો, કામ તો કરવું જ પડે ને. ઉપાદાન કારણ હાજર હોવા છતાં અને સિદ્ધત્વની સત્તા હોવા છતાં એ સિદ્ધત્વ પ્રગટ ન થયું, આવિર્ભાવ ન થયો, તેનું કારણ અનુકૂળ નિમિત્ત ન મળ્યું. બીજી વાર અનુકૂળ નિમિત્ત પણ મળ્યું, હજારો વાર મળ્યું, પણ નિમિત્ત કારણતા ન મળી. નિમિત્ત કારણ આ ક્યારે કહેવાય? પ્રયોગ થાય ત્યારે, ઘટના ઘટે ત્યારે, પરિણામ આવે ત્યારે. પરિણામ આવવું જોઈએ.
ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંને ભેગા થવા જોઈએ. બંને ભેગા જો થાય તો કાર્ય થાય. આમાં ભૂલ ક્યાં છે? ભૂલ ત્યાં થાય છે કે નિશ્ચયને એ તો કહ્યું કે સર્વજીવ છે સિદ્ધ સમાન. સર્વજીવ સિદ્ધ સમાન છે અને તેની સત્તા તેમાં રહેલી છે. ઉપાદાન આત્મા છે અને આત્મા હું પોતે જ છું. મારામાં જ્ઞાન દર્શન ચારિત્ર પણ છે, તો હવે મારે કોઈની જરૂર નથી. ઉપાદાનને સમજવામાં ભૂલ થાય છે. તારું ઉપાદાન છે ખરું, પણ અપ્રગટ છે. તેમાં કારણતા પ્રગટ કરવી પડશે. કારણતા પ્રગટ નહીં થાય તો ઉપાદાન કાર્ય નહીં કરે. પોતાની મેળે આત્મા પ્રગટ કરી શકીશ એમ જો માને, અથવા કેવળ જ્ઞાન તો મારામાં જ છે એ તો એની મેળે પ્રગટ થશે તેમ માની બહારના અવલંબનોનો ત્યાગ કરે તો સિદ્ધત્વ પ્રગટ નહીં થાય. ધ્યાનથી સાંભળજો કે કદી પ્રગટ નહીં થાય. આ પરતંત્રતા નથી પણ વ્યવસ્થા છે, આ ગોઠવણ છે. બીજને જમીનમાં જવું પડે, ખીલવું હોય તો. એ બીજની પરતંત્રતા કે લાચારી નથી પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ઉપાદાન કારણની વ્યવસ્થા છે. ઉપાદાનને પ્રગટ જો થવું હોય તો પ્રગટ કરાવનાર કારણો અવશ્ય તેને મેળવવા જોઈએ. રસોઈ કરવી હોય તો મુખ્ય દાળ અને આટો તો જોઈએ ને. બીજું કંઈ નહીં હોય તો ચાલશે. બીજા મસાલા બદામ પિસ્તા રહેવા દો, પણ દાળને આટો તો જોઈશે.
સિદ્ધત્વ પ્રાપ્ત કરવું હોય તો કમસે કમ બે કારણ જોઈશે, સદગુરુ આજ્ઞા અને જીન દશા. મૌલિક વાત છે. સદગુરુ આજ્ઞાનો એ અર્થ થાય છે કે સિદ્ધત્વ અંદરમાં તિરોભૂત છે, એની સત્તા છે. આ સમજણ પ્રાપ્ત કર્યા પછી એ સત્તાને પ્રગટ કરવામાં પ્રક્રિયામાં સાધના જરૂર જ્યારે ઢળે કામ લાગે ત્યારે તેને મદદરૂપ પહેલું કારણ સદગુરુ હોવા જોઈએ. હું વારે વારે કહું છું કે અસદગુરુ નહીં, કુગુરુ નહીં, સંપ્રદાય ગુરુ નહીં, માનેલા કે પરંપરાના ગુરુ નહીં, પણ સદગુરુ જોઈએ. સદગુરુ મળે જ અને હોય જ. મગનમાંથી ભ્રમણા કાઢી નાખો કે સદગુરુ છે કે નહીં. જેમ આ ધરતી ચંદ્ર વગર ન હોય, સૂર્ય વગર ન હોય, આકાશ કે હવા વગર ન હોય, પણ ધરતી સદગુરુ વગર પણ ન હોય. કોઈ દિવસ એવો આવવાનો છે કે આકાશ નહીં હોય, આકાશમાં સૂર્ય નહીં હોય. કોઈ દિવસ એવો આવશે કે સદગુરુ નહીં હોય. ના, સદગુરુ હોય જ, હશે જ, શોધવા જોઈએ. અથવા સદગુરુ તમને પકડી લે એવી તૈયારી હોવી જોઈએ. મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે છે અને મહાત્મા મુમુક્ષને ઓળખી લે છે. દાદુ રાજસ્થાનના નાનકડા ગામમાં ક્ષત્રિયને ઘેર ગયા. ત્યાં 7 વર્ષની ઉંમરનો બાળક હતો, તેનું નામ સુંદર. દાદુને જોતા વેત જ તેની માને કહ્યું કે એ હમકો દે દો, એ હમારા હૈ. એની માએ કહ્યું એ તુમ્હારા કેસે, મેં ઉસકી માં. દાદુએ કહ્યું કે એ હમારે લીએ આયા હૈ. દાદુએ કહ્યું કે સુંદર ચલો, અને સુંદર તેની પાછળ ચાલ્યો અને ભવિષ્યમાં તે સુંદર દાસ બની ગયો. બીજી વાત, ધંધુકામાં દેવેન્દ્રસુરી મહારાજ ગયા. ત્યાં 5 વર્ષનો ચાંગદેવ પાહીની માતા પાસે ઉપાશ્રય ગયો. દેવેન્દ્રસુરીએ એની માને કહ્યું કે આ બાળક મને સોંપી દે. એમણે બે બાળકને હેમચર્ય આચર્ય જોયા. સત્તા છે હેમચંદ્રની. બાઈએ કહ્યું કે મારા પતિ હાજર નથી અને વૈષ્ણવ છે. એવો જાણશે કે આ બાળક તમને સોંપ્યો છે તો ઘણું બુરું થશે, કંઈ નહીં થાય, મને આપી દે. માએ બાળકને આપી દીધો, એ આપી દીધો, એ મહત્વની ઘટના બની ગઈ. જૈન શાસનને હેમચંદ્ર આચાર્ય પ્રાપ્ત થયા. ખોટા બહાના કદી પણ ન કાઢશો, આ બિનજરૂરી ચર્ચા છે. સદગુરુ છે ને એવો આજ્ઞા આપે છે.
પ્રોસેસ જરા ખ્યાલથી સમજો. પહેલી વાત એ કે મુમુક્ષતા તૈયાર થવી જોઈએ, જિજ્ઞાસુની અવસ્થા આવવી જોઈએ, અને મુમુક્ષ થાય પછી સદગુરુનો વિરોધ થવો જોઈએ. ત્યારે તમને ખબર પડશે કે સદગુરુની જરૂર છે. મુમુક્ષની આંખમાંથી આંસુ વયા જાય, રાહ જોવે, પ્રતીક્ષા કરે. મીરા કહેતી હતી કે હું રડી છું, ઝરૂખામાં ઊભી ઊભી રાહ જોતી હતી કે મારા સદગુરુ આવશે, મારી આંખમાં આંસુ આવતા હશે. અને જાતા જાતા સદગુરુ માર્ગમાં મળ્યા. સદગુરુના વિરહની વ્યથા થાય. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે હે પરમાત્મા, તું ન મળે તો ચાલશે, પણ સદગુરુ અમારે જોઈએ. અમે આવું કહીએ તો તારે માઠું ન લગાડું, કારણ કે તમે પણ સીધા મળતા નથી, એમના દ્વારા મળો છો. બહુ મજાની વાત કરી. આ અવસ્થા છે તેમાં વિરહ થાય. વ્યથા થાય, જેને વ્યથા થઈ છે તેને સદગુરુ મળ્યા જ છે. મળે એટલે ઓળખાણ થાય. એમ કહેવાય છે કે કોઈ પુરુષ લંપટ હોય તો તેને સ્ત્રી ઓળખી લે છે. આ માણસ બરાબર નથી, એ તેનાથી બચે છે. અને આ માણસ સજ્જન છે, આ બરાબર છે તેમ જાણે છે, તેમ સદગુરુની ઓળખાણ પણ થાય જ, અને તેના માટે બહુમાન પણ થાય. અને બહુમાન થાય એટલે પ્રેમ પ્રગટ થાય. આ પ્રોસેસ છે. એવો પ્રેમ પ્રગટ થાય કે જેમ પતિ વગર પત્ની જીવી ન શકે, એમ સદગુરુનો પણ વિરહ થાય છે. તે સદગુરુ વગર રહી શકતો નથી, સદગુરુ સામેથી આવે છે.
બસ શું વાત આવી. સિદ્ધત્વનું ઉપાદાન આત્મા છે તો બધા જ આત્મા સિદ્ધ કેમ ના થાય? જે સમજે તે થાય. અહીંયા આખો ભાર સેના ઉપર છે? સમજણ ઉપર છે, માહિતી ઉપર નથી. જે જાણે તે થાય એમ નથી, જે બોલે તે થાય એમ નથી, જે સાંભળે તે થાય એમ નથી, જે વાંચે તે થાય એમ કીધું નથી. સર્વ જીવ છે સિદ્ધ સમ. જે અનેક શબ્દો છે એ એક ન લીધો, સમજણ ન લીધો. આપણે કઈ કઈ કરે તો થાય ને, એમને થાય તો બધામાં આપણને કંઈક ને કંઈક વાંચવું, બોલવું, સાંભળવું, કરવું, કંઈક આપણે ક્રિયા કરીએ, કંઈક આ કરીએ, એની બદલે કૃપાળુ દેવે શબ્દ મૂક્યો કે જે સમજવામાં શું કરવાનું? બધું આવી ગયું સરસ. પણ આપણને સામાન્ય રીતે શું કે સમજવામાં શું સમજાય? તો હવે પેલા તો સમજાય તો હવે હવે શું આમાં સમજવાનું હતું? એ તો બધી ખબર છે. સૌથી અઘરામાં અઘરી વાત શું છે? જેને આપણે સરળમાં સરળ સમજતા હોય, એ સૌથી કઠિન સમસ્યા જો આ જીવની કંઈ પણ હોય તો એ સમજણની છે. એમાં કયું સમજવું સૌથી વધારે કઠિન છે? પોતાનું સ્વરૂપ. જો જે સ્વરૂપ સમજ્યા વિના તું કદાચ આખી દુનિયાને સમજો હોઈશ, ડાયો હો, અને જુદી જુદી પદવીમાં હો, જુદા જુદા કામ કર આગળ વધતો હો, તો બધું કેટલું બધું સમજાય તને. એન્જિનિયર હો, ડૉક્ટર હો, આ પ્રકારે જગતમાં તારે કંઈ કામ કરવાનું આવે તો ઘણું સમજી ગયો તું, સિવાય કે તારી જાતને. આ વૈજ્ઞાનિકો આજે છે એ અંતરિક્ષને સમજે છે પણ પોતાના આત્માને સમજતા નથી, અંતરિક્ષને સમજે છે. તો સૌજી સૌથી સમજવા માટેનું કઠિન શું? સ્વરૂપને સમજો. અને સ્વરૂપમાં શું સમજવું? એ સ્વરૂપનું કારણ સમજવું, ઉપાદાન કારણ. સ્વરૂપમાં પણ કે હું આ આત્મા છું, સિદ્ધ છું, સિદ્ધ સમાન છું, પણ એ સિદ્ધ સમાન શેનાથી પ્રગટે? આવું મારું ઉપાદાન કારણ હશે તો હું સિદ્ધ થઈશ. માટી છું પણ ઉપાદાન કારણ નથી તો ઘડો નહીં થાય. બાજરો છું પણ ઉપાદાન કારણ વિના રોટલો નહીં થાય. ચોખા છે પણ ઉપાદાન કારણ વિના ઢોકળું નહીં થાય. એમ મારું ઉપાદાન કારણ જોઈશે, પોતાની યોગ્યતા, પૂર્ણતાની યોગ્યતા. પોતાને પૂર્ણતા જોઈએ છે, પૂર્ણતા પામવી છે, સ્વરૂપ પામવું છે, એની યોગ્યતા શું છે? તો યોગ્યતા, અને એ યોગ્યતા આવિર્ભાવ કરવાની છે, અંદર નિહિત છે. તો એને માટે યોગ્ય નિમિત્ત કારણો જોશે કે જેથી કરીને એ યોગ્યતા બહાર આવે. તો એ નિમિત્ત કોણ છે? સદગુરુ છે. એ નિમિત્ત સદગુરુ છે. એ નિમિત્ત ઉપર એને લક્ષ હોવું જોઈએ કે આ નિમિત્ત છે, અનુકૂળ જોઈએ, અનુકૂળ નિમિત્ત જોઈએ. હવે ઉદાહરણ આપ્યું કે તું પૂર્વે અનંતવાર સમવસણમાં ગયો પણ પાછો ભવચક્રમાં આવીને અત્યારે આ ધરતી ઉપર જન્મ લઈને બેઠો. કેટલા સમવસણના દર્શન કર્યા? જેટલા થયા એ બધાના. આપણી પાસે બધાની ટિકિટ હતી. અનંત ચોવીસી જિન નમો સિદ્ધ અનંતા કરોડ. પણ છતાંય કઈ થયું નહીં. ઉપાદાન કારણ હોવા છતાં પણ એ નિમિત્ત કારણ ન બન્યું. ખ્યાલ આવે છે? નિમિત્ત એ નિમિત્ત કારણ ન બન્યું કે જેથી એ ઉપાદાનને આવિર્ભાવ કરે, ઉપાદાન કારણને. બોધ સ્વરૂપનો મળવો જોઈએ. આપણા ઉપર જવાબદારી આવે ને કે બોધ કયો લેવો, કે જે આ જ્ઞાન દર્શન ચારિત્ર પછી કર્તરી પ્રયોગ આવવાનો છે, પણ મળે એ તો ને. રત્નત્રયની જાગૃતિનો બોધ ન મળે અને બીજો બોધ ઘણો મળે, ઘણું સાંભળીએ આપણે, પણ એ સાંભળવાનો મોક્ષ માર્ગમાં ઉપયોગી ન થાય. જેમ અત્યારે કહીએ કે તમે આટલા કરો તો આટલા બંધન તૂટશે ને આટલા કરો તો આટલી દુર્ગતિના ફેરા ટળશે ને, આ તપ કરો ને પછી ઓલું તપ કરો ને પછી બીજું કરો ને પછી આટલી યાત્રા કરો ને પછી આમ કરો ને તેમ કરો, બધું કરે પણ રત્નતરી પ્રગટ થાય એવી એકેય વાત ન હોય. તો નિમિત્ત કારણ એનું નથી મળતું. એ નિમિત્ત છે પણ નિમિત્ત કારણ એ બની શકતા નથી. હવે તીર્થંકર તો નિમિત્ત કારણ હતા, બની શકે, પણ આ જીવની દ્રષ્ટિ નહોતી. ઉપાદાન અપ્રગટ છે, એની કારણતા પ્રગટ કરવી પડે. પણ આને માટે પણ થઈને કહે છે કે અવલંબનનો જો ત્યાગ કરે તો કદી ન થાય. હવે એ ન થયા એમાં પોતાની કોઈ ઉણપ પોતાને ન દેખાય, પણ નક્કી શું કર્યું? નિર્ણય એ કર્યો કે પર કોઈ દી કોઈનું કાંઈ કરી શકતું. હવે વાત ખોટી છે? ખોટી નથી. પણ પર નિમિત્ત કારણ થાય એ વિના પોતે પોતાનું કઈ કરી શકતો સમજણા છે કે પર કદી કંઈ કરી શકતો નથી, પણ પર પોતાનું ઉપાદાન કારણ જાગૃત કરવામાં નિમિત્ત કારણ થાય તો આ થઈ શકે છે, નહીં તો નથી થઈ શકતું. એમ પરસ્પર એકબીજા જગતના દ્રવ્યોને સંબંધ છે. આ અવલંબન છે એ પરતંત્રતા નથી, પણ એક વ્યવસ્થા છે. મુનિશ્રી સરસ સમજાવે છે, આ એક વ્યવસ્થા છે. એ વ્યવસ્થાની અંદર કયો કે હું માનતો નથી, ની ગુલામી છે, તો એ અણસમજણ છે. કેમ કે બીજમાંથી જો વૃક્ષ થવું હોય બીજને, તો એને જમીનમાં દટાવવું પડે, સમાવવું પડે. એની પરતંત્રતા નથી, એના ખીલવટનો એક ભાગ છે, એક વ્યવસ્થા છે. એમ આ જીવે દેવગુરુ ધર્મના નિમિત્ત ગ્રહણ કરવા, અવલંબન લેવું, આશ્રય લેવો, એ પરાધીનતા નથી, એ પરદ્રવ્યનો આશ્રય નથી, એક વ્યવસ્થા છે. એ વ્યવસ્થાનો સ્વીકાર ન કરવામાં આવે તો નિમિત્ત કદી નિમિત્ત કારણ બની શકે નહીં, અને નિમિત્ત કારણ ન બને તો ફરીથી આ પાછું પોતે ઉપાદાન કારણે પોતામાં જાગૃત થાય એવું બનશે નહીં. અને એટલા જ માટે નિમિત્ત ગણીને કીધા બીજા ઘણાય ગુરુ મળ્યા, પણ અહીંયા તો શબ્દ પ્રયોગ મૂક્યો છે, સદગુરુ જ જોશે, એમાં એકય વિકલ્પ નહીં ચાલે. એટલે સીધી વાત કરી છે કે કોઈ પણ પ્રકારના ગુરુ જે છે, માન્યતાના ગુરુ, કુગુરુ, મત ગુરુ, સંપ્રદાય ગુરુ, ગચ્છ ગુરુ, આ એક પણ આની અંદર અવલંબન બીજું ચાલી શકે નહીં. કારણ કે જેનામાં નિમિત્ત કારણ હોવાની ક્ષમતા છે એ જ નિમિત્ત કામનું, એને કહેવાય છે પુષ્ટ નિમિત્ત. બાકી તો નિમિત્ત ઘણા મળે કે ભાઈ મને મળ્યા સદગુરુ, મળ્યા અમે તો ગુરુને ચરણે જિંદગી ખપાવી દીધી, તો એવી હજાર જિંદગી ખપાવી દે તોય તારું કલ્યાણ થાય નહીં, સદગુરુ જ જોશે. તો સદગુરુ શોધવા માટે શું કરવું? મુમુક્ષુતા જોઈએ, આખી વાત બેઝિક છે. મુમુક્ષુને સદગુરુ મળ્યા વિના રહે નહીં, સાધકને સદગુરુ મળ્યા વિના. જેનામાં જિજ્ઞાસા પ્રગટી છે, જેનામાં બ્રાહ્મી વેદના જાગી છે, કારણ કે એ પણ એક વ્યવસ્થા છે, આ પણ એક વ્યવસ્થા છે, કે જેનામાં તીવ્ર ઉત્કંઠા જાગી છે, બ્રાહ્મી વેદના જાગી છે, એને આ વિશ્વમાંથી એને અનુકૂળ જ એવા તત્વનો સુમેળ થાય થાયને થાય જ. ઉદાહરણ આપ્યું કે સુંદરને દાદુ મળ્યા જ, અને હેમચંદ્રાચાર્યને દેવસુરી મળ્યા જ. એ અન્ય જ્ઞાતિમાં હતા, અન્ય ધર્મમાં હતા, છતાં પણ એને સદગુરુએ આવીને કહ્યું કે આ અમારા છે, મળ્યા, અને આવા શાસન સિતારાઓ થાય છે. એવો મેળ છે નિમિત્ત ઉપાદાનનો. પણ શ્રદ્ધામાં બંનેના મેળની શ્રદ્ધા હોવી જોઈએ. ઉપાદાનમાં ઉપાદાન કારણની, કે મારામાં ઉપાદાન કારણ પ્રગટ કરવું જોઈએ, અને નિમિત્તની અંદર આવું કારણ જે પ્રગટાવી શકે એવા સમર્થ પુરુષ, અને એ સદગુરુ છે. એ જિનેશ્વરની આજ્ઞા છે, અને સદગુરુ આજ્ઞા જિનદશા નિમિત્ત કારણ માય. એટલી સરસ ગાથા, એની અંદર આવા અગમ નિગમના રહસ્ય, ભેદ, સિદ્ધાંતો, અનેક પ્રકારના ખૂટ પ્રશ્નો એવા ગૂંથી લીધા છે. મુનિશ્રીએ સાદી સમજણ આપી છે કે ભાઈ જોશે, અને બીજું કીધું છે કે જોશે તો મળશે ક્યારે, તો કે ધરતી ઉપર ચંદ્ર સૂર્ય હોય કે ન હોય, સદગુરુ વિનાની ક્યારે ધરતી છે નહીં. એમ કૃપાળુદેવે કીધું, આગળ જ્ઞાની વર્તમાનમાં હોય, થાશે કાળ માર્ગ ભેદ. આ ધરતી ક્યારેય સત્પુરુષ વિનાની નથી. એક જગ્યાએ કૃપાળુદેવે લખ્યું છે કે સત્પુરુષ નહીં હોય તો ચંદ્ર સૂર્ય કોના માટે પ્રકાશશે, વરસાદ કોના માટે વરસશે, આ બધી જ જે કાંઈ વિશ્વની વ્યવસ્થા છે, અનંત વિશ્વ છે, બ્રહ્માંડ છે અનંત, એની આખી વ્યવસ્થા છે એનો આધાર સત છે. આ બધું ઋત છે, ચંદ્ર સૂર્ય તારા ઋતુઓ આ બધું ઋત છે, વિશ્વના નિયમો છે, વિશ્વની વ્યવસ્થા છે. પણ કેના માટે? સત છે તો ઋત છે, સત નથી તો ઋત ક્યાં હતું? ઋત શેના માટે છે? આપણે સત છીએ, સદગુરુ સત છીએ, સતને સતનો સુમેળ થાય એ ઋતનું કામ છે. મુમુક્ષુતા જિજ્ઞાસુ પણ ઝંખના જોઈએ, એટલે કહ્યું કે સદગુરુ પણ વિરહ છે એનો, ક્યારે મળતા નથી પણ વિરહ છે. અને મને સત્પુરુષનો વિરહ છે, મને આટલા સગા સંબંધી મેળા, આટલા ભાઈબંધ દોસ્તાર મેળા, આટલા ઓળખીતા મેળા, પણ મને સદગુરુ નથી મેળા, એવી એને વિરહની વેદના અંતરમાં જાગે છે ખરી? કે આઈ એમ મિસિંગ. ભાઈ માં છે, બાપ છે, મામા છે, કાકા છે, આવા બધા એકેય વાતે મેં અધૂરા નથી, બધા સંબંધોથી પરિપૂર્ણ છીએ. એ બધા સાંસારિક સંબંધોમાં અમારું બધું ગણિત પૂરેપૂરું છે, બધા એમને મેળા વેવાય વેલા સારું, બધા જીવતા છે, બધા મજા રહે, મોટું ભૈરું ભાઈનું કુટુંબ છે. પણ ક્યારે વિચાર કર્યો કે આવી આવી અમારી ધન્યતામાં સદગુરુ નથી હો મારી પાસે, જે મારું ઉપાદાન જાગૃત કરે, પરમાર્થ માર્ગની યાત્રા કરાવે, મારા ભવચક્રનો અંત લાવે, મારા કર્મોનો ક્ષય કરાવે, આવો હજી કોઈ પુરુષ મને મળ્યો નથી. નિમંત્રણ આપો તો લાખ માણસો આવશે મારા કાર્યક્રમમાં, સમારંભની અંદર સદગુરુ સિવાય. આટલો સંબંધ જગતમાં છે, પણ આ વીર વેદાય જેને એને મેળા વિના. હરિની કૃપાળુ દેવે લખ્યું છે, સૌભાગભાઈ કીધું વીરનું ત્યારે કે અમે વિખાય છે વીર માનવો, વીરોમાં જ સાક્ષાત હરિની પ્રાપ્તિ છે છે, પત્રમાં આવે છે. ચાલો ત્યારે વિશેષ અવસરે સરસ છે. પણ એવું છે ને, એ સમય ન પકડાય, હવે સંદર્ભ આવે ને તો સમજાય, એનું મહત્વ સમજાય.
ઓ ઓ